તારીખ 10/12/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 470 અને 418 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 605 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
આત્મામાંથી કઈ ઘટીને ઓછું થતું નથી. એટલો અંગ ઓછું થયું શરીરનું એટલે એટલો આત્મા પણ ઘટ્યો એમ નથી. આત્મા અખંડ ચૈતન ઘટ્યો એટલું ને એટલું સદાય અનાદિ અનંત રહે છે. શરીરથી માંડીને સર્વ પ્રસંગો સર્વ સંયોગો ભિન્ન છે. એ ભિન્નતાનું જ્ઞાન ભાન રાખીને એનું જો લક્ષ્ય છોડવામાં આવે તો અંદરમાં આ એક જ ઉપાય છે કે ગમે તે પ્રસંગમાં શાંતિ રહી શકે. નહીં તો અનાદિથી શરીરને બીજા સંયોગોમાં જે એના ઉદયમાં ગણાય છે સંયોગો એમાં મમત્વ એકત્વ બુદ્ધિપૂર્વક થતું હોવાથી શાંતિ રાખવી હોય તો પણ રહી શકાય નહીં. એમ વિચાર કરે કે આવું થાય તો શાંતિ રાખવી પણ એ શાંતિ રહી શકાય. બે કાબુ એના પરિણામ ચાલશે. પરિણામ ઉપર પોતે ઈચ્છતો હોવા છતાં ફેરફાર કરી શકશે નહીં અને એવો દુઃખમાં ધકેલાઈ જશે કે એ દુઃખમાંથી બહાર નીકળવાનો કોઈ એને બીજો ઉપાય રહેતો નથી. આ તો મનુષ્ય ગતિની વાત કરી છે, નીચે નારકીની વાત કરશે. પણ ત્રણેય લોકમાં અને ત્રણેય કાળમાં સર્વકાળમાં કોઈ પણ પ્રવિક્ષિત કાળ ભાવ હોય ત્રણ લોકમાં એમાં શાંતિ રાખવાનો ઉપાય એક જ છે. શાંતિ પ્રગટ કરવાનો ઉપાય એક જ છે કે સંયોગનું લક્ષ્ય છોડવું, સંયોગની ભિન્નતા જાણીને સંયોગનું લક્ષ્ય છોડવું. સંયોગમાં મમત્વ રાખે અને સંયોગનું લક્ષ્ય છોડવા ચાહે તો છોડી શકે. પરિવારમાં કોઈ મૃત્યુ થાય છે ત્યારે એમ કે છે ઘણું એમ લાગે છે કે દુઃખ ન લગાડવું જોઈએ. પણ સાંભળે છે અને દુઃખ થાય છે. ના સંભાળવું એમ કોઈ કહેતો, ના સંભાળવું. અને એને ભૂલવા માટે બધા ઉપાય કરે છે. લૌકિક ઉપાય જે છે એ બધા એને ભૂલવાના છે. બારમા ને તેરમા ને દિવસે નિષ્ઠાંત કરવા, ભેગા થવાનું, બીજી વાત એવું કરાવવાનું, બીજા પ્રસંગો લઈ જવા, એ ભૂલવાડવાના બધા કૃત્રિમ ઉપાયો છે. અંદરની ખટકતા એ નથી મરી જાય, એ તો એક જ ઉપાય છે કે પોતાના એકત્વ સ્વરૂપનું ચિંતન કરવું. એકત્વ અધિકાર છે પદ્મ મંદિરના, નિત્ય પંચાશત છે એવો જ એકત્વ અધિકાર છે. તો પણ સંયોગનું લક્ષ્ય છોડીને ગમે તે પ્રસંગમાં આત્મા પોતાની શાંતિ પ્રગટ કરી શકવા સમર્થ છે. આ શક્તિ એનામાં સમાય છે. એ શક્તિ નથી અને નથી સહી થઈ શકે એવું અશક્ય કાર્ય નથી. કોઈ પણ હાલતમાં પોતાના સામર્થ્યથી પોતાની શાંતિના અનુભવમાં રહેવા પોતે સમર્થ છે. અને એમ થવામાં બહારના કોઈ પ્રતિકૂળ પ્રસંગો એના પરિણામને ફેરવી શકતા નથી. પ્રતિકૂળ પ્રસંગો આવે એટલે એની શાંતિ હણાઈ જાય, અથવા એવો ઉદય આવે કે જેથી એવો કર્મનો ઉદય આવે કે જેથી એને શાંતિ રાખવી હોય તો પણ ન રહીએ, એ વાત સિદ્ધાંતથી વિરુદ્ધ છે. ખરેખર સિદ્ધાંત એમ છે કે જીવ પોતાના સામર્થ્યથી, પોતાના અનંત સામર્થ્ય રહેલું હોવાથી પોતાના સામર્થ્યથી પોતાની શાંતિમાં રહી શકે છે. સાતમી મારતીમાં આત્માની શાંતિ નવી પ્રગટ કરી શકનાર છે. કોઈ એમ કહે કે અહીંથી સંયોગ દર્શન લઈને ગયું હોય એટલે પછી વાંધો નથી, એની પાસે તો શક્તિ હતી એમ નથી. કોઈ જાય અહીંથી કોઈ ત્રીજી નારકીથી નીચે સમ્યક દર્શન લઈને જાય, એ પણ નરકનો બંધ પડી ગયો હોય તો નહીં, પણ નવો તો નરકનો બંધ પડે એ પરિણામ જ ન થાય અર્થ રુદ્ર ધ્યાનના. પણ પહેલા થઈ ગયા હોય એવું નિદ્ધત નિકાસ બંધ પડી ગયો હોય, કરે છે અનેક કિસ્સાઓ થઈ ગયા. સાતમી નારતીમાં સંયોગ દર્શન પ્રગટ કરનારા અત્યાર સુધીમાં કેટલા થયા? એક બે ચાર આંગણે વધે ગણા એટલા થયા કે અનંત થઈ ગયા. અનંતકાળથી સાતમી નારતી છે, અનંતકાળથી ત્યાં જીવો સંયોગ દર્શન પામતા આવ્યા છે અને પામે છે ને પામશે. નવો સંયોગ દર્શન પ્રગટ કરનાર દેવ ગુરુ શાસ્ત્રના બોધનો યોગ નથી, સંયોગ નથી, છતાં અને વેદના ભીષણ વેદના, તે કેવી ભીષણ વેદના! એક રાતનો અંધારો માણાને સમાતો નથી, આથી તો બાદ અંધારો હોય, પ્રકાશનો એ કણ ન મળે. એટલી ગંદકી, દુર્ગંધ દુર્ગંધ, એક કણ આવે તો માણસ દુર્ગંધથી મળી જાય. કહેવાય જાય છે ખેતરી સાગર સુધી દુઃખી થાય છે, અને ત્યાંથી પાછો ફરે તો ભગવાન આત્માનો અનુભવ કરે છે, સિદ્ધપદનો અનુભવ કરે, સિદ્ધપદના દર્શન કરે છે. એ પણ પરોક્ષ નહીં, અપરોક્ષ પ્રત્યક્ષ દર્શનમાં આવે છે. ત્યાં એ જીવ નારકી નથી પણ દેવ થાય છે. ત્યાં એને ચૈતન્ય દેવ કહેવામાં આવે છે, થાય છે. ગતિમાં તો પછી મનુષ્ય ગતિમાં આવે છે, નારકીમાંથી તો કોઈ સીધા દેવલોકમાં જાય નહીં. પણ સમ્યક દર્શન ન થાય સાતમી માર્કી માંથી મનુષ્ય નું થાય અથવા નારકી માંથી મનુષ્ય નું થાય, એક્સપિરિયન્સ થાય, અને તે પણ હિંસક પ્રાણી થાય. મોટા ભાગે જે આ હિંસક પ્રાણી છે, અજગર મોટા મોટા છે, ઝેરી સર્પ છે, વાઘ છે, ક્રૂર વાઘ છે, ક્રૂર પરિણામ વાળા હિંસા, અને એ ક્રૂર પરિણામ ત્યાં કરીને વળી પાછા નાકીમાં ચક્કરમાંથી છૂટવું મુશ્કેલ છે. પરિણામ એમાં કાબુ બહાર થઈ જાય, પ્રકૃતિનો ઉડી આવે, સાવધાનીનો કોઈ રસ્તો નહીં. આયા સૂજ ન કરી, સાવધાની ન કરી, પછી ન્યાકી દુઃખ ન કરે. અહીંયા વિચાર શક્તિ સંતોલ છે, સંધારણ છે, ત્યાં અહીંયા એને સંતર સાવધાની ન કરી સ્વરૂપ, પછી ત્યાં તો નરકની તિરંજ માટે કોઈ સાવધાની કરવાની પરિસ્થિતિ પ્રાય રહેતી નથી. કોઈ જીવ એવા વિરોધ આપે છે કે કોઈ પણ ગતિના સમય દર્શનને ધારણ કરી શકે છે. અહીંયા તો એનું સામર્થ્ય બતાવ્યું છે. બહારમાં રહેલી પ્રતિકૂળતા અંદરમાં આત્મશાંતિને રોકી શકતી નથી. બહારની પ્રતિકૂળતાની ભાંજ અંદરમાં ઉત્પન્ન થતી જે આત્મશાંતિ એને રોકવા સમર્થ નથી. કેમ કે એ પરિણામો બંને જળ ચેતનના પરિણામો ભિન્ન ભિન્ન છે. બહારના સંયોગ ઉદગળના પરિણામ છે. જીવ સ્વયં અંતર્મુખ પોતાના સ્વરૂપના આધારે અંતર્મુખ થાય ત્યાં એ બહારના પરિણામ બહાર રહી જાય છે. પોતે લક્ષ્ય કરે છે ત્યારે એ પરિણામ એમાં અશાંતિ ઊભી થાય છે. ખરેખર તો અશાંતિ ઊભી થવાનું કારણ શું? કે પોતાનું લક્ષ જાય છે કે આ વેદના થઈ, આ શરીરમાં આયા મને આટલી વેદના થાય છે. જેટલું લક્ષ વધારે અતિવૃત મળે ત્યાં તો એટલું વધારે એને વેદન થાય છે. વેદન તો છે એટલું છે, પણ એ વધારે વેદે છે. જેમ કોઈ અલ્પ ઉદય ને ઘણા તીવ્ર પરિણામે વેદે, ને ઘણા કોઈ તીવ્ર ઉદય ને અલ્પ વેદનથી વેદે. એમ બને છે કે એમ બધા એક સરખો પરિણામ થાય એવું બને છે સ્પષ્ટપણે. બહારમાં રહેલી પ્રતિકૂળતા બહારના સંયોગના પરિણામ છે, અંદરના આત્મશાંતિને તે રોકી શકતી નથી. આત્મશાંતિ સ્વયં આત્માના ઉપાદાનમાંથી, આત્માના સામર્થ્યમાંથી પ્રગટ થઈ છે, એને રોકી શકાતી નથી. સર્વ પ્રકારના ઉદયમાં અંતર્મુખ ઉપયોગ થઈ શકે છે. અનંતા જીવે કર્યો છે અને વર્તમાનમાં પણ થઈ શકે એમ છે. શાસ્ત્રમાં તો કહે છે કે નરકની એક ક્ષણની પીડા એવી છે કે તેને કોટી જીભથી કોટી વર્ષ સુધી કહેવામાં આવે. કોટી એટલે અહીંયા કરોડ, કોટી એટલે ઓલા જાતની કક્ષાની, તો પણ એ પીડા કહી શકાય નહીં. એવી આપણી નર્કની પીડા છે. છતાં ત્યાં પણ એ સંયોગનું અને પીડાનું લક્ષ્ય છોડી દે તો આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકે. નિર્ણય ઉપર ઘણો આધાર છે. નિર્ણય કરે કે હું ભિન્ન છું તો એ ભિન્ન પડવાનો પ્રયોગ કરી શકે. અને ભિન્ન પડવાનો અંદરથી પોતાના સામર્થ્યથી, પોતાના જોરથી, પોતાના બળથી પ્રયોગ કરે તો એમાં બહારના સંયોગો કોઈ પોતાના પરિણામમાં આડા આવી શકે એવું બધું નથી. પોતે જ અશાંતિ ઊભી કરે છે, પોતે પરિણામથી વળગીને અશાંતિ ઊભી કરે છે. અશાંતિ ઊભી થવાનું કારણ સંયોગો નથી, જો સંયોગો હોય તો સાતમી નારકે વાળા જીવને અશાંતિ મટીને શાંતિ સમ્યક દર્શનનો અનુભવ થાય જ નહીં. ખરેખર કોઈ અશાંતિ થવાનું કારણ બહારના સંયોગો નથી. આ અંત ઘડી કેવી થાય છે કે નહીં, છેલ્લી ઘડીએ કેવું જ્ઞાન પામે, એમાં ઉપસર્ગ પરિસર હોય, છેલ્લી ઘડી સુધી ઉપસર્ગ પરિસર હોય. કેવો પરિસર હોય? કે પ્રાણ જાય એવો હોય, માથું છંડી નાખે એવું, માસ ઘાણીમાં નાખી દે પકડીને મુનિ રાજની દશા તો હોય, એટલી વિકરાગતા તો હોય જ. પાછું ગમે ત્યાં થાય એમને મુનિ દશા તો હોય જ. એટલી દશામાં આવ્યા પછી પોતાના ઉગ્ર પુરુષાર્થમાં લાગેલા હોય, એને પ્રાણ છૂટી જાય એવા પ્રયોગ એના ઉપર ઉત્સર્ગના થાય, તો એમાં એકાગ્રતા વધારીને કેવળ જ્ઞાન ફાટે. એક પ્રાણ છૂટે એથી કાંઈ એની એકાગ્રતા છૂટે એમ છે
નહીં.
આ કીડી ક્રોધમાં બધું છોડતી નથી, એવી કીડીઓ થાય પકડીને દૂર કરવા જાય, મરી જાવ બહેતર છે. કેટલી એકાગ્રતા એને જે ચટકાનમાં રસ છે એમાં એની એકાગ્રતા કેટલી એ જીવની, મરી જાય પણ છોડે લોહી કાઢે. એક ચપકો ખરો તો અંદર છે લોહી કાઢે. કે છે કે પરદ્રવ જે ભિન્ન છે એમાં આટલી એકાગ્રતા જીવ કરે, પ્રાણ છૂટી જાય તો પણ ત્યાં પરિણામ ને એને પકડને છોડે નહીં. તો અનંત શાંતિના પિંડમાં ડૂબી જાય જે પરિણામ
ડૂબી જાય
એને બહારમાં પ્રાણ રહ્યા છે કે નથી રહ્યા એ વિકલ્પ નથી. આ શરીર છૂટ્યું કે ન છૂટ્યું, શ્વાસોશ્વાસ ચાલે છે કે નથી ચાલતા એ પ્રશ્ન એને નથી, નાડી છે કે નહીં એ પ્રશ્ન એને. ધ્યાનના પ્રયોગોમાં પ્રાણાયામથી ધ્યાન શરૂ કરાય છે. કૃત્રિમ પ્રયોગો, યોગના પ્રયોગો જેને કહેવામાં આવે છે, એમાં પ્રાણાયામની પ્રક્રિયા છે. એ વિષય બહુ પ્રસિદ્ધ નથી, નાનાયેલો છે. યોગાંતની અંદર તો યોગનો વિષય ઘણો છે. તાતંગલી યોગ દર્શન કરીને તાતંગલી વિષયનો એક યોગ શાસ્ત્ર પરનો ગ્રંથ છે. એમાં શરીરને મનની ક્રિયા માણી તમામને જોયે છે. બોલવાનો પ્રશ્ન યોગના કાળમાં હતા, શરીર અને મનના પ્રયોગોમાં પરિણામ એવી રીતે પૂરવાય છે કે વિકલ્પની જે ચંચળતા છે એ થોડી ઘટે છે, ત્યાં અમુક માત્રામાં ઘટે છે. પછી આ શ્વાસોશ્વાસનો જે પ્રયોગ છે એમાં જરા વિશેષ માત્રામાં પણ ઘટે છે. અને જ્યારે પરિણામની ચંચળતા ઘટી અને કષાયની મંદતા થાય ત્યારે એને એમ લાગે કે મને શાંતિ થઈ, અથવા મારામાં અમુક શક્તિ પ્રગતિ છે. પણ એ બધા શરીરના કાર્યો, પુદ્ગળના કાર્યો છે. અહીંયા તો આ આત્મધ્યાન એવું છે, જ્યાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પ્રાણ જાય ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, ત્યાં એવું છે કે શ્વાસોશ્વાસ ઉપર લક્ષ્ય રહેતું નથી. આ તો સરખામણી કરવી છે. પ્રાણાયામમાં જ્યાં શ્વાસોશ્વાસ ઉપર લક્ષ્ય રહે છે, હવાને ગ્રહણ કરવી, હવાને રોકવી અને હવાને છોડવી, શ્વાસ ઉચ્છ શ્વાસમાં છોડવી, ધીમે 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 એને ગ્રહણ કરે છોડે ને પછી રોકે, શોકે ત્યારે પછી એનું ચિંતન હોય છે એ બધું પતાર છે. પછી એ બધું લક્ષ જાય છે પૂતગળ રચનના પ્રક્રિયા ઉપર. ભાવ પૂતગળ છે, મેં શ્વાસ લીધો, મેં શ્વાસ છોડ્યો, મેં હવાને રોકી રાખી નાય ભૂલી ગયો. એ રજકણની ક્રિયા આત્મા કરી શકતો હવે આત્માના સામર્થ્યની બહાર ની વાત છે. પરબ્રહ્મની એકતાપૂર્વક ધ્યાન છે ત્યાં પણ. ભલે એવી કુશાળીની મંદિતાથી વિધિ સિદ્ધિને ચમત્કાર સુધીના પ્રયોગ થાય તો પણ આત્મ શાંતિને એની સાથે કાંઈ લેવા દેવા, આત્મ શાંતિ પછી તો કલ્પના થાય એમાં તો અનેક પ્રકાર આવી જાય છે. અહીંયા કહે છે કે નર્કના સંયોગોની આકરી પીડાને પણ છોડીને એ સંયોગનું પણ લક્ષ છોડી દે આત્મા, તો એ આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકે છે. બરાબર આત્મ શાંતિમાં એ સ્થિર થાય છે. તિરિંચો તો પંચમ ગુણ સ્થાન સુધીની સ્થિરતા પ્રગટ કરે છે. દેવ અને નર્કમાં ચતુર્થ ગુણ સ્થાનથી આગળ શુદ્ધાવતી યુગની સ્થિરતા નથી. તિરિંચમાં પંચમ ગુણ સ્થાનથી આગળ શુદ્ધાવતી યુગની સ્થિરતા અને વિકરાળ પરિણતિ નથી. એવી મનુષ્ય ગતિ એવી છે કે ત્યાં છઠ્ઠાથી ઉપરના સર્વગુણ સ્થાનો સંભવિત છે. પછી કોઈ કાળમાં જેમ કે આ કાળમાં છઠ્ઠા સાતમા ગુણ સ્થાનથી ઉપરની સ્થિતિ, પણ આ ક્ષેત્ર પૂરતી મર્યાદિત છે. મહાવિદ્યાદિ ક્ષેત્રમાં તો અત્યારે પણ ચાલુ છે. મોક્ષ માર્ગ અત્યારે પણ નવા નવા કેવડીઓ થાય છે, થયેલા બિરાજમાન છે અને સીતાલીમાં પણ જાય છે. ત્યાં મોક્ષ માર્ગ બરાબર ચાલે છે. મનુ ક્ષેત્રમાં ભાઈ પારું પ્રાપ્ત તત્વ હાજરા હજુર છે. આ બહુ મુદ્દાની વાત છે. પોતાની ગુણ સંપત્તિની અથવા સ્વરૂપ સામર્થ્યની હૈયાતી મોજુદગી જોવી અને તે પણ પ્રત્યક્ષ જોવી એ પરિણામમાં બળ, એકદમ બળ ઉત્પન્ન થવાનું ને બળ વધવાનું એ આધારસ્તંભ છે, આધારભૂત કારણ છે. કોના આધારે પરિણામ જોરવાળા થાય છે કે જે અનંત સામર્થ્યથી ભરપૂર મોજુદ હાજર તત્વ છે એના આધારે પરિણામ જોર કરે છે. માણસ ધારણા કેમ બહુ જોર કરે છે કે એની સામે કાંઈ પીઠબળ છે, પાછળ પીઠબળ એટલે પાછળમાં એને કાંઈક બળ છે એટલે જોર કરે છે. વાત સાચી છે. નીચે બળવાન પદાર્થ હોય તો એના આધારે જોર થાય છે, એમ જેમ જોર આવતું પોતે જ્ઞાન આનંદ આદિ અને અનંત પુરુષાર્થ અનંત શાંતિનું સ્વરૂપ છે અને તે પણ હાજરા હજુર છે. વપરાય છે અમારે ફલાણા દેવ, ફલાણા પીર, ફલાણા ભૂત પ્રેત હાજરા હજુર છે. હાજરા હજુર એટલે સ્મરણ કરે ત્યારે એને મદદ કરવા આવે. સ્મરણ કરે ત્યારે ત્યાં સુધી એટલે એ પેલા નહીં, એ પણ એમ કે મારું સ્મરણ કરી શકો છો, બોલાવી શકો છો નિકાલ નહીં. અહીંયા એટલી વાર નથી, સ્મરણ કરવું પડે ને પછી આવે એટલી પણ વાર. સર્વકાળે મોજુદ છે, ઉપસ્થિત જ છે, મોજુદ જ છે. એને અહીંયા હાજરા હાજર કહેવામાં આવે છે. ત્યાંથી શબ્દ ક્યાંથી નીકળ્યો છે? મારો આત્મ તત્વ અનંત સામર્થ્યથી ભરપૂર મોજૂદ છે, તેમાં લક્ષ કરીને પોતાની શાંતિને પ્રગટ કરી શકાય છે. એ હું છું એમ પોતાના અસ્તિત્વને, ત્યાં રહેલા અસ્તિત્વને જ્ઞાનમાં લક્ષમાં ગ્રહણ કરીને પોતાની આત્મશાંતિને પ્રગટ કરી શકાય છે, સહજ માત્રમાં પ્રગટ કરી શકાય છે. રાજચંદ્રજી મુંબઈમાં જવરી બજારની દુકાને બેઠા બેઠા ત્યારે એ વાત કરે છે કે જગતને ને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. છતાં અપેક્ષા હોય ત્યાં ધુમાલનું વાતાવરણ તો સદાય રહ્યું છે. કહે છે કે અમને અંદરમાં એટલી શાંતિ છે કે આ બધી ધમાધમ લોકોની આખા જગતને, જગતના સ્વરૂપને ને એની લીલાને બેઠા બેઠા જ્ઞાતા દ્રષ્ટા જેને કોઈ પ્રેક્ષક હોય એમ જ્ઞાતા દ્રષ્ટા પણ એને જોઈએ છીએ. મફતમાં જોઈએ છીએ એટલે દેવા માટે, જોવા માટે અમારે કોઈ આતુરતા દેવી પડતી નથી. નિરાતુર ભાવમાં રહીને જ્ઞાતા દ્રષ્ટા નથી રાખી, સહજ માત્રમાં એમ કહે છે. આત્મા પોતાના જ સ્વરૂપને, પોતાના જ સ્વરૂપ અસ્તિત્વને લક્ષમાં લીએ તો પોતાની શાંતિ સહજ માત્રમાં પ્રગટ થાય એવું છે. અને તે પ્રગટ થવામાં કોઈ સંયોગ વિયોગ, કોઈ અનુકૂળતા પ્રતિકૂળતા ક્યાંય બાધક થઈ શકે એ પરિસ્થિતિ નથી. દેખાડવું હોય ત્યારે એમ દેખાડા, જો આટલી પ્રતિકૂળતામાં પણ પુરુષાર્થ કર્યો, એ પુરુષાર્થ કર્યો છે પોતાના સામર્થ્યને વશ કર્યો છે, કોઈને કારણે કર્યો. લોકોને હતી કારણ કે એ મારો ઉદય છે, અમને આવો આકરો લઈ આવ્યો એમ માનતા અશાંતિ થઈ છે. આપણા ઉદયને પોતે લક્ષ આપે છે ને વળગે છે, પોતે વળગે છે ત્યારે અશાંતિ ઊભી થાય છે. જો પોતે ન વળગે તો કઈ અશાંતિ ઊભી ન થાય. પોતે અંદરના લક્ષ કરે તો શાંતિ રહે, આ સીધી વાત છે. એ માત્ર વર્તમાન પૂરતું સત નથી, પરંતુ જાણનાર તત્વ તે પોતાનું ત્રિકાળી સત્વને બતાવી રહ્યું છે. સતતપણે જાણવાનો ભાવનો પ્રવાહ, પરિણામ પ્રવાહ સતતપણે જેમાંથી પ્રગતિ રહ્યો છે, વહી રહ્યો છે, એ વર્તમાન પૂરતું જ હૈયાતી ધરાવે છે એમ નથી. સતે તો હોવા પણ, એ હોવા પણ માત્ર વર્તમાન પૂરતું છે. આ જાણું છું તે વર્તમાન પૂરતું જ જાણું છું એવડો ને એટલો જ છું. વર્તમાન અવસ્થાનું વેદન છે અને તેથી વેદન જેવડો ને જેટલો જ છું એમ ખરેખર નથી. પણ જાણનાર તત્વ છે એ પોતાનું કૃપાળી સત્વનું બતાવી રહ્યું છે. એ જાણનાર 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 જે પ્રવાહ ચાલે છે તો કૃપાળુ નાયક સ્વભાવ ને કૃપાળુ સબ પણ સંખ્યામાં છે કે છે, કૃપાળુ નાયક છે એવા સ્વરૂપ ને બતાવે છે. ગેસ નો ભડકો ભલે દેખાય છે એટલો ગેસ બહાર આવે છે, પણ એટલો ગેસ સતત બહાર આવી રહ્યો છે એ એમ સૂચિત કરે છે કે અંદર માં પૃથ્વીના પેટાળમાં વિપુલ ગેસ નો ભંડાર ભરેલો વર્ષોથી બળાજ કરે છે અને છતાં એ ગેસ અંદરથી ખૂટતો નથી, ચાલુ આવે છે, અંદરના જથ્થાને બતાવી રહ્યો છે. એનું અલ્પપણું છે જોવાનું નથી, પણ અલ્પપણે સતત ચાલુ રહે છે. એનું જે ચાલુ પ્રવાહ છે એના અંદરના પેટમાં શું રહ્યું છે એને પ્રસિદ્ધ કરે છે. કે જાણનાર તે માત્ર વર્તમાન પૂરતું સત નથી, જાણનાર તત્વ તે પોતાનું ત્રિકાળી સત્વનું બતાવી રહ્યું છે. ત્રિકાળ નાયક સત છે આત્મા, આવું અનંત જાણવાનું સામર્થ દ્રવમાં ભર્યું છે એવું એ બતાવે છે, પ્રસિદ્ધ કરે છે, બતાવે છે એટલે પ્રસિદ્ધ કરે છે. આમ વર્તમાન જ્ઞાન લક્ષણ ઉપરથી અનંત અનંત જ્ઞાન સામર્થ્યને લક્ષમાં લેવું જોઈએ, પોતાનું સ્વરૂપ છે ને પોતામાં મોજૂદ છે એમ લક્ષમાં લેવું જોઈએ. અને એ જ્ઞાન સામર્થ્ય સુધી તો કોઈની પહોંચ નથી. હજી જ્ઞાન જ્ઞેયને પણ વર્તમાન સંબંધ છે, જ્ઞેયું જ્ઞાનમાં પ્રતિબિંબ થાય, પણ એ જ્ઞેયોનું પ્રતિબિંબ જ્ઞાનની પર્યાય સુધી છે. જ્ઞાયક સ્વભાવ છે, નિર્વિકલ્પ જ્ઞાયક સ્વભાવ છે, અનંત જ્ઞાન સામર્થ્ય છે, ત્યાં તો એ પર્યાયની પહોંચ નથી. તો જ્ઞેયોની પહોંચ હોવાનો તો સવાલ રહેતો. જેણે યથાર્થ લક્ષ્યપૂર્વક અસ્તિત્વ સ્થાપ્યું એવા જ્ઞાયક સ્વરૂપમાં અને તેથી એ પ્રતિકૂળતા અને હું ઘણા દૂર હોવાથી એને ને મારે કોઈ સંબંધ થતો નથી એવું એને પોતાનો અસંગ તત્વનો અનુભવ રહે છે અને સંયોગની પ્રતિકૂળતાનો અનુભવ રહેતો નથી કે થતો નથી, એટલે એને અશાંતિ થતી નથી. અશાંતિ રહે છે એ બિલકુલ વૈજ્ઞાનિક છે, કોઈ કલ્પનાનો વિષય નથી કે આવી રીતે કલ્પના એ ચડી જાય પછી વાંધો ન આવે એમ નથી, કે ઘેનમાં ચડી જાય તો વાંધો નથી એમ નથી. એ ઘેન પણ મર્યાદિત કામ કરે છે, ઇન્જેક્શન આપે છે. તીવ્ર વેદના હોય ત્યાં ઘેનની અસર થતી એવા પ્રકાર જોયા છે. મુરારાજીને એક્સિડન્ટ થયો, સાજા માણસને તો સો અડાડે ત્યાં સીધો આઉટ થઈ જાય અને ઇન્જેક્શન ઉપરા ઉપરી આપે કોઈ અસર ન થાય એવી પરિસ્થિતિ. ઘેનની અસર ન થાય અને ઘા વાગ્યો હોય એની અસર ન થાય, જો પરિણામની ભિન્નતા અને સ્વતંત્રતા બરાબર વિચાર કરી શકાય, એ હાલતમાં પણ બરાબર વિચાર કરી શકાય. એમ્બ્યુલન્સમાં બરાબર કહેતા કાલે ગુરુદેવ અમદાવાદ પધારવાના છે, આપણને એક્સિડન્ટ થઈ ગયું મિત્ર, આપણને કાલે દર્શન થાય, ઠીક છે, હવે જો જયપુરમાં પાકો સરખો બાંધી દે ને સવારનું પ્લેન જો આપણે પકડી શકીએ ત્યાં કરોડ ચાર પાંચ વાગે પહોંચાડી શકીએ, અમદાવાદ સવારે વહેલી સવારે ઉતારી દઈએ. તો આપણે સમારો દર્શન વિચાર કરવા સમર્થ છે. ઇન્જેક્શન આપ્યું છે માટે વિચાર નથી કરી શકતા એમ નથી ને, હાથ કપાઈ ગયો છે માટે વિચાર નથી કરી શકતા એમ પણ નથી. એ ચૈતન્ય દ્રવ છે એ પોતાનું ભિન્ન અસ્તિત્વ સ્વતંત્ર અસ્તિત્વ ધારણ કરીને રહેલું છે. ત્યાં એના પરિણામમાં મારે પોતે સ્વતંત્ર છે, એને કોઈ આધીન પરિણામ નહીં પડે એમ બિલકુલ નથી. બિલકુલ ભિન્ને ભિન્ન છે બસ. કોઈ પણ હાલતમાં જ્યાં સર્વથી પોતાની ભિન્નતા સર્વથા ભિન્નતા છે એનું અવલોકન થઈ જાય, એનો અનુભવ થાય, વાત પૂરી થઈ ગઈ એના માટે એને કોઈ પ્રતિકૂળતા જેવું કાંઈ છે જ નહીં. જાણે હવેનો પ્રશ્ન નથી. યુવા બાર અખંડ સ્વરૂપ છે, અનંત શાંતિ જેટલી ભરી છે એટલી ને એટલી એમને મત બંધ છે. સુખનું કોઈ માપ નથી, એટલું અંદરમાં સુખ છે. જોઈએ તો સુખ ને માપ નથી, એટલું અંદરમાં કોઈ સુખ છે. આવો સુખનો ભંડાર છે, ભયો ભંડાર છે. એને દુનિયામાં કોની પના છે કે એને દુનિયામાં કોઈની દરકાર. પોતાના સુખમાં મસ્ત છે સાધકજી, જ્ઞાની પોતાના સુખમાં મસ્ત છે. અપેક્ષા છે ત્યાં લાચારી છે અને દીનતા છે, પણ જ્યાં અપેક્ષા નથી સ્વાધીન સુખનો અનુભવ, જેમ ગેસના કૂવામાંથી ગેસ ચાલુ આવે છે એમ જ્ઞાનીને સુખની પરિણતિનો પ્રવાહ આવે છે. સુખ શાંતિનું ઝરણો અંદરમાં ઝરે છે, વહે છે, અને એ પ્રવાહમાં એ પીડા છે મુખ્યપણે. બહારના વિકલ્પ આવે છે એ અનુસાર કાળ થાવતો ભલે ન થાવતો ભલે એની કોઈ પકડે ને નથી. છે કે એ જાણનાર 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 જેવો ચાલુ પ્રવાહ છે એ અનંત જ્ઞાન સામર્થ્યને પ્રસિદ્ધ કરે છે, બતાવે છે. અને આપણું તો તિર્યંજ પણ જોઈ શકે છે. ત્યારે આ જાણવું 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 તો સદાય છે, અને હું 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 ક્યાં છે જરા શોધે તો ખરો. જો શોધે તો હું પણ પોતાના જ્ઞાનાનુભવમાં બરાબર અસ્તિત્વપણે હોવાપણે મોજૂદ છે ત્યાં એની અંદરમાં રહેલી આખી જ્ઞાન અને સુખની થાળનો પત્તો લાગે છે. હું તો ત્યાં કોઈ સમજાવનાર નથી કે જો મારા જ્ઞાન લક્ષણથી અનંત જ્ઞાન જણાશે અને એ જ્ઞાન સુખરૂપ હોવાથી અનંત સુખ જણાશે એવું કહેનાર નથી ને સાંભળનાર પોતે નથી. છતાં પણ પ્રયોજન વિષયક જ્યાં બુદ્ધિ છે ત્યાં એ બરાબર પોતાના સ્વતત્વનો પત્તો લઈ લે છે. એવું સમ્યક દર્શન પ્રગટ કરે છે કે સિદ્ધ ભગવાનને છે એવું સમ્યક દર્શન એ પ્રગટ કરે છે. પૂર્વ સંસ્કાર તો પહેલા નિક્ષણ સુધી હતા, જયારે એ પોતે વર્તમાન પ્રયત્ન કરે છે ત્યારે પૂર્વ સંસ્કાર સાથે એ વાતને જોડવામાં આવે છે. વર્તમાન પ્રયત્ન અંતર્મુખ થવાનો જે પ્રકાર અને જે ડિગ્રીએ પ્રયત્ન કરવો અને જે પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ એટલો પ્રકારની એટલી ડિગ્રી સૌને માટે સરખી છે, ચાહે સંસ્કારી હોય કે ચાહે અસંસ્કારી હોય, ચાહે સાદી મિથ્યા દ્રષ્ટિ હોય કે ચાહે અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય. એ તો ગોળ નાખે એટલું જ ગીણું થાય. પછી એ તમારી અંદર પહેલા શેરો પૂરો તો માટે ગોળ ઓછો નાખ્યો તો વધારે ગીણું થશે એ માલે ખરો. એ શેરો નીકળી ગયો હવે એ ખાલી છે, નવા સ્વરો બનાવવા માટે જેટલો લોટ એના પ્રમાણમાં એનું ગળ પણ આપવું, જેટલું ગળ પણ આપો એટલું ઝીલું થાય. નિમિત્ત કારણને મહત્વ આપવામાં અભિપ્રાય શું છે એ વિચારવા જેવો વિષય છે. ન મળ્યો તો ન થાય એમ એમાં અભિપ્રાય છે, આ પ્રશ્ન છે. નિમિત્ત મળ્યું એટલે થયું અને નિમિત્ત ન મળ્યું એટલે ન થાય એમ એમાં અભિપ્રાય છે. પરાધીન દ્રષ્ટિ સ્વીકારાઈ ગઈ એમાં સિદ્ધાંતની અંદર પરાધીન દ્રષ્ટિનો એ સિદ્ધાંત છે એ રીતે સ્વીકાર થયો એ સિદ્ધાંતનો. સમ્યક દર્શન પોતાના સ્વાધીન પરિણામથી થાય છે, લીધું ને નારકીમાં પણ કરે છે. સ્વાધીન પરિણામથી જે સમ્યક દર્શન કરે છે એ વિષયને પરાધીનતા સાથે સાંકળીને શું લાભ કરવાનો? એક શ્રી ગુરુ આદિ નિમિત્તનું બહુમાન કરવું એ બીજો વિષય છે, અને તે પણ કથન કરવાનો પ્રસંગ છે. ત્યારે લાયક જીવનો અથવા સમ્યક દર્શન પામનાર જીવનો માન કશાય એટલો મંદ હોય છે કે પોતે પોતાની પર્યાયમાં અહમ પણ ટાળ્યું છે, પર્યાય બુદ્ધિ ટાળી છે, તેથી આ મેં કર્યું એમ લેવાને બદલે જાણે છે કે અંદરના આત્માના સામર્થ્યથી થયું છે તો પણ ઉપકાર ગાય છે કે શ્રી ગુરુએ મને કમાડ્યો, શ્રી ગુરુએ મને આત્મા આપ્યો, એ તો પ્રભુએ આપ્યો. ગુરુને કહ્યા શું કહ્યું? પ્રભુ કહી દીધા, તે તો પ્રભુએ આપ્યો. વાત તો ત્યાં ગુરુ શિષ્યની ચાલે છે, ગુરુના સ્થાનમાં ન રાખ્યા પણ ભગવાનના સ્થાનમાં બહુમાન મૂકી દીધું, તે તો પ્રભુએ આપ્યું. એમની આજ્ઞા એ એમના વિકલ્પથી જરા પણ પ્રતિકૂળ થાય એવું વર્તન, એવું વર્તન થવું. નિમિત્ત હોય છે એના કારણે હોય છે, નિમિત્તને લાવી શકાતું નથી, મેળવી શકાતું નથી કે દૂર કરી શકાતું નથી. પર પદાર્થની પર્યાયમાં ફેરફાર કરી શકવાનો આ આત્માનો કે કોઈ આત્માનો અધિકાર નથી. નિમિત્ત એટલે જગતની અંદર અન્ય કોઈ પદાર્થ, તો ત્રણે કાળે અન્ય પદાર્થો તો છે, હયાતી તો ધરાવે છે, હવે સંયોગ થવો ન થવો એ તો કોઈ પૂર્વક્રમ અનુસાર હોય છે, એમાં વર્તમાન પ્રયત્ન કઈ કામ કરતો નથી. પેલા નિમિત્ત કામ લાગ્યું, હવે પૂર્વકર્મ કામ લાગ્યા, હું કઈ કામ ન પોતાના સામર્થ્ય ને એક તો અનાદિનો ભૂલો છે, હવે જ્યાં સામર્થ્ય ને સંભાળવું છે ત્યાં એને પરની આધાર બુદ્ધિ છોડવી પડશે. સાક્ષાત તીર્થંકર ની આધાર બુદ્ધિ પણ આ આત્માની હે છે એવો સિદ્ધાંત ગ્રહણ કર્યા વિના એને અંદર નું સામર્થ્ય પ્રયોગ કરવાનો પુરુષાર્થ જાગૃત છે હિન્દીમાં જણાવી પાછા દૂર પાછા. આ પરિણામ જોવા મળે છે. અને છતાં પોતાના સામર્થ્યની વાત આવે છે, સાર તો શ્રી ગુરુદેવ ને ફરમાયા હે, દ્વાદશાંગ નો સાર સ્વાનુભૂતિ કરવી, સ્વાનુભવ કરવો તે છે. દ્વાદશાંગ કા સાર તો શ્રી ગુરુદેવ ને ફરમાયા હે કે વર્તમાન મેં હિ મૂલ કાયમી ત્રિકાલી ધ્રુવ સ્વભાવ પરિણામો કા વિશ્રામ ધામ મેં હું. આ સાર સંભળાવો છે કે અત્યારે જ હું ત્રિકાળ ધ્રુવ સ્વભાવ સ્વરૂપે છું, એ સર્વ પરિણામોનું વિશ્રામ ધામ મારું સ્વરૂપ હું પોતે જ છું. એ સ્થાન ને દ્રષ્ટિ પસાર કર, સ્વયં વ્યાપક હોકર પરિણામો કી પકડ છોડ દો. સ્વરૂપની ત્રિકાળની પકડમાં પરિણામના વિઘન પૂરતી જે પકડ છે એને છોડી દો, એને સહજે પરિણામ ને દો. અટકો નહીં, આમ કરું ને તેમ કરું પરિણામ એમ પણ નહીં. પરિણામ ને સહજ પરિણમવા દો, પરિણામમાં અટકો નહીં. પરિણમન સ્વભાવ કે સમય ની અપરિણામી સ્વભાવ ભી સાથી સાથે, પરિણમન સ્વભાવની સાથે સાથે તે કારણે અપરિણામી જ્ઞાન ધ્રુવ સ્વભાવ પણ સાથે જ પીડ્યો છે. અપરિણામી સ્વભાવ કો નિત્ય પકડે રહો, યહાં જમે રહો, ઇસકે બિના નિસ્તાર નહીં હૈ. બિલકુલ આરો વારો પછી લખ્યું છે પત્રાદિક કા આધાર પ્રેમચંદી નો પત્ર. પ્રેમચંદી પત્રમાં લખતા હોય કે આગ્રહ કર્યો હશે, પત્રાદિક કા આધાર શાસ્ત્ર આધાર અને પ્રત્યક્ષ તીર્થમ પર કયો આધાર બુદ્ધિ ભી સ્વયં વર્તમાન સામર્થતા અનાદર કરને વાલી હૈ. શુક્રવારનો નિષેધ કરે છે, નિમિત્તને કેમ આમ ઉડાડો છો? માણસને જરા પ્રશ્ન થાય છે, જીવ ગુરુ ને શાસ્ત્ર તો નિમિત્ત છે ને એના વડે તો તમારે છે એમ આવે છે અને તમે એને ઉડાડો છો. એવી રીતે દેવ ગુરુ શાસ્ત્ર નો મહિમા કોઈએ કર્યો નથી, જ્ઞાનીઓએ સાધકોએ કે કહ્યો નથી કે જેથી પોતાના વર્તમાન સામર્થ્ય નો અનાદર થાય. પોતાના વર્તમાન સામર્થ્ય નો પૂર્ણ આદર રાખીને પછી એનો વિવેક કરવાના આવે છે. એ વાત મૂળમાં સ્થાપી છે. પત્રાદિક આધાર શાસ્ત્ર આધાર અને પ્રત્યક્ષ તીર્થંકર કે આધાર બુદ્ધિ સ્વયં વર્તમાન સામર્થતા અનાદર કરને વાલી હૈ. એસા કહકર હી પરમ કૃપાલુ ગુરુદેવ ને વર્તમાન સહી ઉન પર સ દ્રષ્ટિ હટા કર અઘટભટ ત્રિપાળી, અઘટભટ એટલે ઘટેની ને વધેની એવો ત્રિપાળી, સદ્રશ્ય એટલે એવો ને એવો રહેતો સામાન્ય સ્વરૂપ ને અપના અડ્ડા જમા પર ધામો નાખીને પીડા સમજ ભાષા એવી આવી અપના અડ્ડા જમા પર નિશ્ચલ જવાબ ને કા કહા હૈ. ઉનકે એસે સિંહનાદ રૂપ ઉપદેશ કો પાકર ભી ખીર ભીનતા પ્રકાર સિંહનાદ જેવો છે, સિંહ ગર્જના છે, કે જંગલના સિંહ થાય ત્રાળ ના થયો તો લોકો ભય પામે છે. આ ગુરુદેવ ના સિંહ ના દેવો છે કે ભય હોય તો વર્તમાન મેં સિંહ સ્વભાવ કો સંભાળો, અનંત શક્તિ કે અનંત શક્તિઓ કે ધામ કો સંભાળો, દીનતા કે વિકલ્પ નિરાશ્રય હોકર ફિરતે જાવેંગે, જડ કર્મ બિખરતે જાવેંગે और सुख शांति का प्रत्यक्ष विलन क्षण क्षण बढ़ता जाएगा. चालीस नंबर में करो. અને અંદર માં પરિપૂર્ણ તત્વ અનંત સામર્થ્ય ભરપૂર પડ્યું છે, એમાંથી પરિવાર આવ્યું છે કે ગુરુદેવ માંથી આવ્યું છે? ગુરુદેવ ની વાણી માંથી આ આત્મા ની પરિવાર નથી ઉપસ્થિત. ગુરુદેવ ના આત્મા નથી, આ આત્મા નથી પણ એ લક્ષ છોડીને ઉપદેશ માં ઉત્પન્ન થયેલા પર લક્ષ ને છોડીને ફેરવીને અંતર લક્ષ કરે, ઉપદેશ સાંભળવાનું બંધ થઈ જાય ત્યારે અંદર થી આત્મા પ્રગટ થાય. સદભાવમાં પણ પ્રક્રિયા તો આવી જ ભજે છે, એને લઈને થાય છે એ તો કહેવા માત્ર છે, પૂર્વ પર્યાય નો આરોપ છે. કોઈ જ્ઞાની ઉપદેશ આપે ત્યારે પૂર્વ જ્ઞાની દ્રષ્ટાંત લે. ગુરુદેવ શોભાનંદ રાજચંદ્રજી ની વાત કરતા, જ્ઞાની હતા છતાં શ્રીમદજી આમ કહે છે, બનારસી દાસ આમ કહે છે, છાળા દોલતરામજી આમ કહે છે, કુંકુંબાચાર્ય આમ કહે છે, અમૃતચંદ્રાકાચાર્ય આમ કહે છે, સમન ભદ્ર સ્વામી આમ કહે છે, હું આમ કહું છું એમ નથી કહેતા. અજ્ઞાનીઓ ભાષણ કરો ત્યારે એમ કે મેં કહેતા હું, મેં હું કહું છું, આ મારી વાત છે, આવી વાત કોઈ પલા કરી નથી, એવી નવી વાત કહે છે કે અનાદિથી આ બધું ચાલ્યું આવે છે, કોઈ નવી વાત નથી, માર્ગ કોઈ નવો નથી, સન્માર્ગ અનાદિનો છે, અસત્માર્ગ પણ અનાદિનો છે. એમાં કોઈ પૌરાણિકતા છે એની સત્યતા પ્રમાણિકતા નક્કી થાય છે, એ ધોરણ સાચો નથી. અને અત્યાર તો લોકોમાં એવું થઈ ગયું છે કે જૈન ધર્મ તો 2500 વર્ષ જૂનો છે, 2500 વર્ષ પહેલા મહાવીર સ્વામી કરીને કે એમના તીર્થંકર થયા, એ લોકોને તીર્થંકર કહે છે, ભગવાનને તીર્થંકર કહે છે, 2500 વર્ષ પહેલાનો છે. વૈદિક ધર્મ હિન્દુ ધર્મ તો બીજા તો ઘણા પુરાણા છે, માટે જૂનો હોય તે સાચો હોય, તે નવો પેદા થયો હોય તો કારણ કે એમાંથી શીખી શીખીને લીધું હોય. ૨૪માં અંતિમ તીર્થંકર હતા એ પહેલા ૨૩ તીર્થંકર થયા, અને એનું કાળ પરિમાણ બહુ મોટું છે. એનું કાળ પરિમાણ કોઈ 5-50 હજાર વર્ષ નું નથી, બહુ મોટું છે, અબજો વર્ષ નું કાળ પરિમાણ છે. આખો ચોપાળામાં પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન 1000 વર્ષ થઈ ગયા, એ 1000 વર્ષ થયા, એટલો એ પૌરાણિક ધર્મ છે. એ તો આગળ આ સ્વાવિશે અનંત કાળ થી માર્ગ છે, કોઈ કાળે સાધક આત્માઓ નહોતા, ક્રૂ કારણ મોક્ષ માર્ગ નહોતો, કે ક્રૂ કારણ મોક્ષ પામેલા આત્માઓ નહોતા, એવું કોઈ કારણ નથી. સિદ્ધો અનંતા અનંત સર્વ કાળના, સર્વ અનંત કાળના કાળના પહેલા સિદ્ધ છે. સિદ્ધ શિલા ખાલી હતી ને પછી પહેલા એ સિદ્ધ પ્રવેશ કર્યો, એવું નથી. અમૂલ હતા પછી અનંતા થયા એમ પણ નથી. જગત માં ચાલે છે, જાણનાર ની પ્રસિદ્ધિ તે વર્તમાન પૂરતી નથી. આ જે જાણનાર છે, જાણનાર આત્મા વર્તમાન જ્ઞાન નો પર્યાય ઉત્પન્ન થાય છે, એ કોઈ વર્તમાન પૂરતી વાત નથી. પણ વર્તમાન છે તે ત્રિપાળીને પ્રસિદ્ધ કરી રહ્યું છે. એક વખત ફુગાનીજીની ચર્ચામાં પણ એ વિષય લીધો હતો કે એક સમયની પર્યાય ખરેખર પોતાને પ્રસિદ્ધ ઉત્પન્ન થાય છે ત્યારે પોતાને પ્રસિદ્ધ નથી કરતી, પણ એક સમયની પર્યાય ધ્રુવને પ્રસિદ્ધ કરીને ચાલી જાય, ત્રિપાળી જ્ઞાયકને બતાવતી ચાલી જાય છે. આમ એક જુદા દ્રષ્ટિકોણથી પર્યાયનું નિરૂપણ કર્યું. ખરેખર તો પર્યાય પ્રસિદ્ધ થઈ એમાં પર્યાયની પ્રસિદ્ધિ થઈ ને, કે નહીં એ દ્રષ્ટિકોણ નથી. એમાં એ પ્રસિદ્ધ થઈ એમાં ધ્રુવને બતાવીને એ ચાલી ગઈ છે. એક પર્યાય પ્રગટ થાય છે એમાં ધ્રુવ બતાવવામાં આવે છે. વર્તમાન છે તે ત્રિપાળીને પ્રસિદ્ધ કરી રહ્યો કામ છે. શાસ્ત્રમાં ઘણી નિરીક્ષાઓ આવે છે. જ્ઞેય છે તે જ્ઞેયને પ્રસિદ્ધ નથી કરતું, પણ જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. પ્રકાશમાં ગણાનાર પદાર્થો પોતાની પ્રસિદ્ધિ નથી કરતા, પણ પ્રકાશની હયાતીને પ્રસિદ્ધ કરે છે. એક ઉપરથી બીજાની સાબિતી ગૌણમુખી કરીને કહેવામાં આવે છે. વર્તમાન જાણનાર અસ્થિ તે ત્રિપાળી અસ્થિ સત્ને બતાવે છે. જે અસ્થિ હોવારૂપ છે વર્તમાન જાણનાર, તેવા અનંત જ્ઞાયકના હયાતીને અસ્તિત્વને જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે. એ વર્તમાન ઉપરથી ત્રિપાળી ઉપર ચાલ્યા જવું, કઈ રીતે જવું એમ અહીંયા બતાવવા માંગે છે. અંતર્મુખ થવાનું છે.
વાસુદેવ સિમંદર ભગવાન.